એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. હું છું આપનો સાથી જે આપણી આસપાસની દુનિયાના વિચારો અને કથાઓમાં એમ કે ઊંડો રસ ધરાવું છું.
અને હું આપનો સાથી જે એ વિચારોના તાણાવાણા ઉકેલીને તેનો અર્થ સમજવામાં મદદ કરું છું. આજે આપણે સિલ્વિયા નાસરના પુસ્તક અ બ્યુટિફુલ માઇન્ડની ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા, અ બ્યુટિફુલ માઇન્ડ. જ્હોન નેશ એક અસાધારણ ગણિતશાસ્ત્રી, એમની કહાની છે આ, અને ખરેખર ધ્યાન ખેંચી એવી છે.
બિલકુલ, કારણ કે એમાં છે ને પેલી માનવીય પ્રતિભાની એકદમ ચમક પણ છે અને સાથે સાથે માનસિક બીમારીનો જે અંધકાર હોય ને એ પણ છે, બંને એક સાથે.
અને આજના સમયમાં આ બહુ જ શું કહેવાય જરૂરી વાત છે. આપણે બધા સિદ્ધિ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે પેલું સંતુલન શોધવામાં થઈએ છીએ ને.
હા, અને નેશની વાર્તા એમાં આપણને એમના જીવનમાં જે જુદી જુદી ભૂમિકાઓ આવી, એમના ધ્યેયો બદલાયા, એના વિશે ઘણું શીખવે છે.
બરાબર કહ્યું, એકદમ તર્કબદ્ધ માણસ અને એ પણ વાસ્તવિકતાથી આમ સાવ વિખૂટો પડી જાય,
અને છતાં પાછો ફરે. પ્રેમ, સહાનુભૂતિ, સમુદાયનો ટેકો, એ બધું કેટલું મહત્વનું છે દેખાય છે.
સાચી વાત, ખાલી એક વ્યક્તિની હાર જીતની વાત નથી આ.
ના ના, આ તો માનવીય મન કેટલું જટિલ છે, સંબંધોમાં કેટલી તાકાત છે એની ગાથા છે.
તો જેમણે આ અદ્ભુત પુસ્તક લખ્યું સિલ્વિયા નાસર, એમના વિશે થોડી વાત કરીએ.
ચોક્કસ, એ ખાલી લેખક નહોતા, એ તો અનુભવી પત્રકાર હતા અને અર્થશાસ્ત્રના જાણકાર પણ.
હા, ધ ન્યુયોર્ક ટાઈમ્સમાં કામ કર્યું છે, કોલંબિયા યુનિવર્સિટીમાં ભણાવ્યું છે, એટલે એમની પકડ મજબૂત કહેવાય.
અને એમની ખાસિયત એ છે કે પેલી આંકડા અને સિદ્ધાંતોની જે સૂકી દુનિયા હોય ને એને એકદમ માનવીય સંવેદનાઓ વાર્તાઓ સાથે જોડી દે છે. આ બ્યુટિફુલ માઇન્ડ માટે તો એમણે નેશનલ જીવન સાથે જોડાયેલા એમ સમજો ને સેંકડો લોકોનો સંપર્ક કર્યો હશે, મિત્રો, પરિવાર, સહકર્મીઓ.
એટલે જ આટલું ઊંડાણ આવ્યું છે પુસ્તકમાં.
બરાબર, પત્રકાર તરીકેની જિજ્ઞાસા અને અર્થશાસ્ત્રની સમજ, આ બેનું મિશ્રણ છે ને, એટલે જ નેશના જીવનના ગાણિતિક અને માનવીય બંને પાસાઓને આટલી સહાનુભૂતિથી અને સંતુલનથી રજૂ કરી શક્યા છે.
સાચી વાત, એટલે પેલું મેડ જીનિયસ કે ગાંડો પ્રતિભાશાળી જેવું લેબલ નથી મારી દીધું.
ના, બિલકુલ નહીં. એક પૂરો માણસ દેખાય છે, એની પ્રતિભા, એની નબળાઈઓ, જીવનમાં એના રોલ કેવી રીતે બદલાયા, એના ઉતાર ચડાવ, બધું જ એકદમ વાસ્તવિક ચિત્રણ. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. અ બ્યુટિફુલ માઇન્ડ મૂળભૂત રીતે તો આ જ્હોન નેશના જીવનની સફર છે. અને પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને એ છે કે અસાધારણ બુદ્ધિ અને ગંભીર માનસિક બીમારી, આ બે વસ્તુઓ ઘણીવાર એમ કે એકબીજાથી સાવ અલગ નથી હોતી, જોડાયેલી હોઈ શકે છે.
પેલી પ્રતિભા અને ગાંડપણ વચ્ચેની પાતળી ભેદરેખા.
હા, એ જ, એની જ આ શોધ છે.
પુસ્તક આપણને નેશની આખી સફર કરાવે છે, એમનું તેજસ્વી મગજ જેણે અર્થશાસ્ત્રમાં ક્રાંતિ કરી, અને પછી
પેલી પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા નામની ગંભીર બીમારીમાં એમનું આમ ડૂબી જવું.
અને સ્કિઝોફ્રેનિયા એટલે શું, ઘણાને કદાચ સ્પષ્ટ ખ્યાલ ન પણ હોય.
હા, એ એક એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક તૂટી જાય છે. એમને ભ્રમણાઓ થાય, અતાર્કિક વિચારો આવે.
એટલે પુસ્તક એ સવાલ ઉઠાવે છે કે જે માણસનું મુખ્ય કામ જ તર્ક અને સત્ય શોધવાનું હોય, એનું મન જો અતાર્કિકતાનો ભોગ બને તો શું થાય.
બરાબર, પણ અહીં ખાલી પતનની જ વાત નથી, એ યાદ રાખવું જરૂરી છે.
હા, એ બહુ મહત્વનું છે.
આ પુસ્તક આશા અને પુનઃપ્રાપ્તિની પણ કહાણી છે. દાયકાઓ સુધી બીમારી સામે લડ્યા પછી પણ પેલો પ્રેમ અને સમુદાયનો જે ટેકો છે ને,
એનાથી માણસ પાછો ઊભો થઈ શકે છે, પોતાની ઓળખ ગરિમા પાછી મેળવી શકે છે.
ચોક્કસ, અને એમના જીવનના ધ્યેયો પણ કેવી રીતે બદલાયા એ દેખાય છે. પહેલા ગણિતમાં નામ કમાવવું, પછી બીમારીમાંથી બસ બચી જવું, અને છેલ્લે ફરી એક સાર્થક જીવન જીવવું.
અને આ બધું કોઈ રોમેન્ટિક અતિશયોક્તિ વગર એકદમ પ્રમાણિકતાથી રજૂ થયું છે.
આ જ એની ખાસિયત છે.
તો પુસ્તકના જે મુખ્ય ભાગો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. લેખકે નેશના જીવનને આમ તો 5 તબક્કામાં વહેંચ્યું છે.
હા,
પહેલો તબક્કો છે એક મહાન શરૂઆત, એમનું બાળપણ વેસ્ટ વર્જિનિયામાં, પછી કાર્નેગી ટેક, પ્રિન્સટન જેવી મોટી સંસ્થાઓમાં ભણ્યા.
પ્રિન્સટનમાં તો આઇન્સ્ટાઈન અને વોન ન્યુમન જેવા દિગ્ગજો હતા ત્યારે. એમની વચ્ચે આ યુવાન નેશે પોતાની અલગ ઓળખ બનાવી.
એમનો ધ્યેય ત્યારે એકદમ સ્પષ્ટ હતો, ગણિત જગતમાં અમર થઈ જવું. અને એમણે પેલું નેશ ઇક્વિલિબ્રિયમ આપ્યું ને?
હા, એનાથી એ સિદ્ધ પણ કર્યું શરૂઆતમાં. પણ આ નેશ ઇક્વિલિબ્રિયમ એટલે શું એ જરા સરળ શબ્દોમાં કહેશો?
ચોક્કસ. એમ સમજો કે કોઈ સ્પર્ધાત્મક પરિસ્થિતિ છે, ધારો કે બજારમાં કે રાજકારણમાં, તો એમાં અલગ અલગ પક્ષો કેવી રીતે વર્તે કે જેથી એક સ્થિરતા આવે. એવી સ્થિરતા કે જ્યાં કોઈ એક પક્ષ પોતાની રણનીતિ એકલો બદલીને વધારે ફાયદો ના મેળવી શકે, બધા એક સંતુલન પર આવી જાય.
અચ્છા, સમજાયું. અને આ વિચારે તો ઘણા ક્ષેત્રોમાં અસર કરી હશે ને?
ખૂબ જ. ગેમ થિયરીનો પાયાનો સિદ્ધાંત ગણાય છે. આ એમની પ્રતિભાની ટોચ હતી એમ કહી શકાય.
પણ પછી આવે છે બીજો તબક્કો, અલગ જીવન.
હા, પ્રિન્સ્ટન પછી નેશ MIT રેન્ડ કોર્પોરેશન જેવી જગ્યાએ કામ કરે છે. એમની ભૂમિકા હવે એક સ્થાપિત ગણિતશાસ્ત્રી સલાહકારની છે.
પણ અંગત જીવનમાં ગૂંચવણો શરૂ થાય છે.
બરાબર. પેલી એલિયનોર સ્ટીયર સાથે સંબંધ, પુત્રનો જન્મ જેને શરૂઆતમાં એ સ્વીકારતા નથી, પછી અલીશા લાર્ડે સાથે લગ્ન. એ પોતે પણ તેજસ્વી વિદ્યાર્થીની હતી.
એટલે અહીં એમની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે એક જાતનો તણાવ દેખાવા માંડે છે. અને આ તણાવ વધતો જાય છે ત્રીજા તબક્કામાં, જેનું નામ તો ધ બ્યુટિફુલ માઇન્ડ છે, પણ એ નેશના જીવનનો સૌથી શું કહેવાય અંધકારમય સમય બતાવે છે.
હા, લગભગ 30 વર્ષની ઉંમરે સ્કિઝોફ્રેનિયાના લક્ષણો.
એમનું વર્તન વિચિત્ર બની જાય છે, ભ્રમણાઓ થવા લાગે છે.
કેવી ભ્રમણાઓ?
જેમ કે લાલ ટાઈ પહેરેલા લોકો કમ્યુનિસ્ટ એજન્ટ છે, અથવા તો છાપાઓમાં એલિયન્સ એમના માટે ગુપ્ત સંદેશા મોકલી રહ્યા છે.
બાપરે.
એમની ભૂમિકા હવે સાવ બદલાઈ જાય છે, એક બીમાર વ્યક્તિની. અને ધ્યેય બસ ટકી રહેવું.
એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, અને એ સમયની સારવાર પણ કેવી હતી, ઇન્સ્યુલિન કોમા જેવી કઠોર સારવાર.
બહુ જ અઘરો સમય હતો એ.
અને આ બીમારીની અસર કેટલી લાંબી ચાલી એ ચોથા ભાગ ખોવાયેલા વર્ષોમાં દેખાય છે.
લગભગ 3 દાયકા, 30 વર્ષનો સંઘર્ષ, હોસ્પિટલોમાં આવજા, યુરોપ ભાગી જવું, અમેરિકી નાગરિકતા છોડવાનો પ્રયાસ કરવો.
અને અંતે પ્રિન્સ્ટન પાછા પડે છે. પણ કેવી રીતે? ફેન્ટમ ઓફ ફાઇન હોલ, ગણિત વિભાગની ઇમારતનું ભૂત.
હા, બ્લેકબોર્ડ પર પેલી અગમ્ય સમીકરણો લખતા જોવા મળે. એમનો કોઈ સ્પષ્ટ ધ્યેય નહીં, ભૂમિકા પણ સાવ અસ્પષ્ટ.
ખૂબ જ દુઃખદ લાગે આ વાંચીને.
પણ અહીં અલીશાની ભૂમિકા એ ખરેખર મહત્વની બને છે. 1963માં છૂટાછેડા થઈ ગયા હતા.
હા,
છતાં 1970માં એ નેશને પોતાના ઘરમાં પાછા રાખે છે, આશરો આપે છે. આ ખરેખર અસાધારણ કહેવાય, કરુણા અને ટેકાનું ઉત્તમ ઉદાહરણ.
સાચી વાત. અને ખાલી અલીશા જ નહીં, પેલો પ્રિન્સ્ટન સમુદાય પણ એમને નેશને નકાર્યા નહીં.
પાયા પર જ પાંચમો ભાગ બંધાયો છે, સૌથી યોગ્ય.
હા, એટલે કે ધ રિમિશન.
1980ના દાયકા પછી નેશની સ્થિતિમાં ધીમે ધીમે પણ નોંધપાત્ર સુધારો દેખાય છે. પેલી ભ્રમણાઓ, અવાજો ઓછા થાય છે.
અને નેશ પોતે કહે છે કે એમણે સભાનપણે એ વિચારોને નકારવાનું શરૂ કર્યું, જાણે કોઈ ખરાબ આહાર છોડી દે એમ.
શું વાત છે! એટલે કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ.
હા, એમ જ. એમનો ધ્યેય હવે પોતાની માનસિક સ્થિતિ પર કાબુ મેળવવાનો બની જાય છે, અને ધીમે ધીમે ગણિત કમ્પ્યુટર તરફ પાછા વળે છે.
અને પછી આવે છે એ ક્ષણ જેણે બધાને ખરેખર ચોંકાવી દીધા.
1994, અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર, એ પણ એમના યુવાનીના કામ માટે, ગેમ થિયરી.
ગજબ! આ તો જાણે પુનર્જન્મ જ કહેવાય.
બિલકુલ. ખાલી પુરસ્કાર નહોતો, એમની ભૂમિકા ફરી એક સન્માનિત વિદ્વાનની બની. એમનો ધ્યેય ફરી એક સાર્થક જોડાયેલું જીવન જીવવાનો બન્યો.
અને પુસ્તક પછી એમના નોબેલ પછીના જીવન અને 2001માં અલીશા સાથેના પુનર્લગ્ન સાથે પૂરું થાય છે. અદ્ભુત સફર.
આ પુસ્તકમાંથી એમ કે ઘણા મહત્વના વિષયો અને સંદેશાઓ આપણને મળે છે. પહેલો અને કદાચ સૌથી મુખ્ય જે આપણે આગળ વાત કરીએ, પ્રતિભા અને માનસિક અસ્થિરતા વચ્ચેની પેલી પાતળી ભેદરેખા.
હા, જે ગુણોએ નેશને અસાધારણ બનાવ્યા, પેલી પેટર્ન જોવાની ક્ષમતા, રૂઢિગત વિચારસરણીને નકારવી, એ જ કદાચ એમની બીમારી સાથે પણ જોડાયેલા હતા.
બની શકે. અને એ આપણને વિચારવા પ્રેરે છે કે આપણે સમાજ તરીકે જે લોકો થોડા અલગ વિચારે, અસામાન્ય હોય, એમને કેવી રીતે જોઈએ છે.
ખરું. બીજો સ્પષ્ટ સંદેશ છે માનસિક બીમારીની કઠોળ વાસ્તવિકતા.
બરાબર. આ કોઈ રોમાન્ટિક વસ્તુ નથી, ગંભીર બીમારી છે. વ્યક્તિ અને એના પરિવારના જીવનને વેરવિખેર કરી શકે છે.
અને એ સમયની સારવાર પદ્ધતિઓ, સામાજિક કલંક, એ બધું પણ પુસ્તક બતાવે છે. આપણા દેશમાં પણ માનસિક સ્વાસ્થ્ય વિશે હજુ કેટલી જાગૃતિની જરૂર છે, ખરું ને?
ચોક્કસ. વધુ ખુલીને વાત કરવાની, સહાનુભૂતિ કેળવવાની જરૂર છે. અને આ સહાનુભૂતિની વાત આવે એટલે અલિશિયા નેશનો બિનશરતી પ્રેમ અને સમર્પણ યાદ આવે જ.
અદ્ભુત. છૂટાછેડા પછી પણ નેશની સંભાળ રાખવી, એમના દીકરા જ્હોન ચાર્લ્સ, જેને પણ સ્કિઝોફ્રેનિયા હતો, એની દેખરેખ રાખવી.
હા, આ પ્રેમની એક સાવ જુદી જ, વધુ ઊંડી, વ્યવહારિક વ્યાખ્યા છે. એમનો ધ્યેય શું હતો? નેશને સ્થિરતા આપવાનો, ગમે તે ભોગે.
ચોક્કસ. અને એની સાથે જોડાયેલો છે પેલો સહાયક સમુદાયની શક્તિનો વિચાર.
પ્રિન્સ્ટન સમુદાયે જે કર્યું, ખાસ કરીને ગણિત વિભાગે, નેશને એમના સૌથી મુશ્કેલ સમયમાં સ્વીકાર્યા, જગ્યા આપી,
એ બતાવે છે કે સહાનુભૂતિ અને સ્વીકૃતિનું વાતાવરણ પુનઃપ્રાપ્તિમાં કેટલી મોટી મદદ કરી શકે છે. આપણે આપણા સમાજમાં આવું કરી શકીએ,
કરવો જોઈએ પ્રયાસ. અને છેલ્લો પણ ખૂબ જ મહત્વનો સંદેશ, મુક્તિ અને બીજી તકની શક્યતા.
હા, નેશની વાર્તા. જીવનમાં ગમે તેટલો અંધકાર આવે, ગમે તેટલા વર્ષો ખોવાઈ જાય,
છતાં પુનરાગમન શક્ય છે. પેલો નોબેલ પુરસ્કાર ખાલી ભૂતકાળની સિદ્ધિનું સન્માન નહોતું,
એ તો પુરાવો હતો કે માનવીય ગરિમા અને યોગદાનની શક્યતા ક્યારેય ખતમ નથી થતી. પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે આમ મનમાં ઘર કરી જાય. જેમ કે પેલો શરૂઆતનો નેશનો આત્મવિશ્વાસ, કે હું એટલો સ્માર્ટ છું કે ગણિતને મારી રીતે ફરીથી રચી શકું છું.
હા, એ એમની મૌલિકતા બતાવે છે, પણ કદાચ થોડો અહમ અને વાસ્તવિકતાથી અલગતાનો ઇશારો પણ કરે છે.
બરાબર. બીજો એક વિચાર જે નેશના પોતાના અનુભવ પર આધારિત છે. ભ્રામક વિચારો મને એ જ રીતે આવતા હતા જે રીતે ગણિતના વિચારો આવતા હતા, એટલે મેં તેમને ગંભીરતાથી લીધા.
આ બહુ જ ગહન વાત છે. સત્ય અને ભ્રમણા વચ્ચેનો ભેદ એમના માટે કેટલો મુશ્કેલ બની ગયો હતો. જાણે બુદ્ધિ અને બીમારી એક જ જગ્યાએથી આવતા હોય.
અને એમની રિકવરી વિશેનો આ મુદ્દો પણ બહુ રસપ્રદ છે. નેશની રિકવરી કોઈ દવા કે ચમત્કારથી નહીં, પણ મુખ્યત્વે એમના પોતાના સભાન પ્રયાસનું પરિણામ હતી.
હા, એમણે તર્કનો ઉપયોગ કરીને પોતાના અતાર્કિક વિચારોને ઓળખવાનું અને નકારવાનું શીખ્યા, જાણે કોઈ માનસિક કસરત કે પરેજી પાડતા હોય.
અદ્ભુત ઈચ્છાશક્તિ કહેવાય. પોતાની બુદ્ધિનો ઉપયોગ પોતાની જ બીમારી સામે લડવા કર્યો.
અને છેલ્લે એક સહકર્મીનું અવલોકન પણ ખૂબ માર્મિક છે. 30 વર્ષ સુધી તે એક ભૂત જેવા હતા. નોબેલ પુરસ્કારે તેમને માત્ર ઇનામ નહીં પણ જીવન પાછું આપ્યું, તેમને ફરીથી વાસ્તવિક બનાવ્યા.
વાહ, નોબેલનું સાંકેતિક મહત્વ આનાથી વધુ સારી રીતે કહી ન શકાય. એ એમને સમાજ સાથે ફરી જોડનાર કડી બન્યો. તો આ પુસ્તકમાંથી આપણે આપણા રોજિંદા જીવન માટે શું શીખી શકીએ? મને લાગે છે કે પહેલી વાત તો પેલી માનસિક બીમારી પ્રત્યે વધુ સમજણ અને સહાનુભૂતિ.
બિલકુલ. કોઈનું વર્તન વિચિત્ર લાગે તો તરત જજમેન્ટ પાસ ન કરવું. કદાચ એ કોઈ બીમારીનું પરિણામ હોય, સમજવાનો પ્રયાસ કરવો.
બીજું, આપણા સંબંધો અને સમુદાયમાં ટેકાનું મહત્વ. અલિશિયા અને પ્રિન્સ્ટને જે કર્યું
એ આપણને શીખવે છે કે મુશ્કેલીના સમયમાં કોઈની સાથે ઊભા રહેવું, એમને જજ કર્યા વગર સ્વીકારવા, એ કેટલી મોટી મદદ છે. ક્યારેક ખાલી આપણી હાજરી પણ બહુ મોટી વાત હોય છે.
અને આ પુસ્તક સફળતા અને સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ વિશેની આપણી ધારણાઓને પણ પડકારે છે.
સાચી વાત. જીવન કઈ સીધી લીટીમાં નથી ચાલતું. નિષ્ફળતા આવે, સમય ખરાબ થાય, પણ એનો મતલબ અંત નથી.
નેશની જેમ દાયકાઓ પછી પણ નવી શરૂઆત શક્ય છે.
અને છેલ્લે, મને લાગે છે કે અલગ વિચારધારા અને વ્યક્તિગત વિચિત્રતાઓનું થોડું સન્માન કરતા શીખવું જોઈએ.
હા, જે લોકો થોડા અલગ હોય, જે કદાચ સમાજના બીબામાં બંધ ન બેસતા હોય,
એ લોકો ઘણીવાર કંઈક નવું, કંઈક મૂલ્યવાન લાવતા હોય છે. એમને હાંશિયામાં ધકેલવાને બદલે એમની વિશિષ્ટતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ એ છે કે માનવ મન એ કેટલું જટિલ છે, સુંદર છે અને ક્યારેક ભયાવહ પણ હોઈ શકે છે. સર્જન અને સંઘર્ષ એક જ વ્યક્તિમાં કેવી રીતે સાથે રહી શકે છે, અને અલિશિયા, એમનો અતૂટ પ્રેમ, એમની સ્થિતિસ્થાપકતા ખરેખર પ્રેરણાદાયક. એમની ભૂમિકા ખાલી પત્નીની નહોતી, પણ એક રક્ષક, એક સાચા સાથીની હતી.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે નેશની પુનઃપ્રાપ્તિ એ કોઈ ચમત્કાર નહોતો.
ના,
એ એમની પોતાની બૌદ્ધિક શિસ્ત, અલિશિયાનો ટેકો અને પેલા સમુદાયની સ્વીકૃતિનું પરિણામ હતી. એ યાદ અપાવે છે કે કોઈ પણ વ્યક્તિને ખાલી એક લેબલથી ન ઓળખાય, પ્રતિભાશાળી કે બીમાર.
દરેકની વાર્તા ઊંડી હોય છે, બહુસ્તરીય.
હા, અને નેશના બદલાતા ધ્યેયો, અમરત્વથી શરૂ કરીને શાંતિ સુધી, એ બતાવે છે કે આશા હંમેશા રહે છે.
નેશની વાર્તા આપણને એક સવાલ પૂછવા પણ પ્રેરે છે. શું આપણો સમાજ જ અસાધારણ પ્રતિભા ધરાવતા લોકોને એવી સ્થિતિમાં ધકેલે છે જ્યાં તેઓ તૂટી જાય? કે પછી આવી પ્રતિભા સાથે આવી સંવેદનશીલતા, આવી નબળાઈ સ્વાભાવિક રીતે જોડાયેલી હોય છે?
વિચારવા જેવો પ્રશ્ન છે. આ વિચાર સાથે જ આપણે સૌને છોડીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.